તારીખ 11/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 307 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 240
પાનું 174 પ્રશ્ન 307 રાગ ને જ્ઞાન જુદા છે. એકનું જાણે તો પૂરતું થઈ રહે કે દ્રવ્યને પર્યાયનું ભિન્ન કરવું જ પડે? શું પ્રશ્ન છે? રાગને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ રહે. ઉપર છેલ્લો પ્રશ્ન છે. ખરેખર તો રાગ અને જ્ઞાન જુદા છે એવો અનુભવ કરવાનો છે. જુદાનો જુદાપણે અનુભવ કરવાનો છે. રાગ તે જ્ઞાન નથી ને જ્ઞાન તે રાગ નથી એવું જાણવા માત્રથી તો કઈ ભેદ જ્ઞાન ન થાય. ભેદ જ્ઞાન પ્રયોગરૂપ અને અનુભવરૂપ છે. અને એ રાગ ને જ્ઞાનના જુદા જુદા અનુભવમાં સ્વભાવનો અને વિભાવનો જુદો જુદો અનુભવ છે. આમ ભેદ જ્ઞાન પર્યાયાશ્રિત વિષય હોવા છતાં પણ એમાં સ્વભાવનો ઇન્વોલ્વમેન્ટ છે. જ્ઞાન કહેતા એકલો જ્ઞાનનો પર્યાય નથી લેવો. જ્ઞાન કહેતા જ્ઞાન સ્વભાવે આત્મા લેવો છે. પોતે એ રાગથી જુદો છે એમ લેવાનો છે. એટલે માત્ર રાગને જ્ઞાન જુદા છે એમ જાણે એટલે પૂરતું થઈ ગયું, ભેદ જ્ઞાન થઈ ગયું એમ નથી. પણ એ ઉપર ચોખ્ખી સમજણ હોય એટલે એવો પ્રશ્ન ઉઠે કે દ્રવ્યને પર્યાયનું ભેદ જ્ઞાન કરવું જ પડે. પણ એ સ્વભાવનું જ્યાં સ્વભાવથી વિભાવને જુદો જાય ને ત્યાં દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન થયું કે ન થયું એ થઈ ગયું. બીજું કે દ્રવ્યને જ માત્ર અવલંબવું અને પર્યાયનો અત્યંત એમાં અભાવ એ શ્રદ્ધાનો વિષય છે. એ શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધાનો વિષય કેવો કેટલો છે એ જ્ઞાન જાણે છે. એટલે શ્રદ્ધાની પકડ દ્રવ્ય ઉપર છે. જ્ઞાનનું પણ વજન અને વલણ દ્રવ્ય ઉપર છે. અને પર્યાયને ત્યાં ગૌણ કરી છે. જ્ઞાને પર્યાયને ગૌણ કરી છે. દ્રવ્ય મુખ્ય કર્યું છે. દ્રવ્યને મુખ્ય કર્યું છે જ્ઞાને. ત્યારે શ્રદ્ધાએ તો એકલા દ્રવ્યને જ ગ્રહણ કર્યું છે, પર્યાયને છોડી દીધી છે. એમ બંનેની પરિણમવાની પ્રકાર પરિણમવાનો બંને ગુણનો પ્રકાર જુદા જુદા પ્રકારનો છે એટલી વાત છે. પણ જ્ઞાન તો જાણે છે કે દ્રવ્ય અને પર્યાય એક સત્તાના બે અંગ છે. એ જ્ઞાનનો વિષય નાશ પામતો નથી કે એ જ્ઞાનનો વિષય કોઈ વિપરીતતા ધારણ કરતો નથી એવું કાંઈ છે નહીં. શું કહેશે તો પોતે તો બહુ સ્પષ્ટ કરે છે બેનશ્રી તો આ વિષયને. રાગ અને જ્ઞાન જુદા છે કારણ કે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે. જો સ્વભાવ લીધો જ્ઞાનમાં એકલી પર્યાય ન લીધી. શું રાગ અને જ્ઞાન જુદા છે એમાં જ્ઞાનમાં તો જ્ઞાયક પોતાનો સ્વભાવ છે અને રાગ છે પોતાનો સ્વભાવ નથી પણ વિભાવ છે. આમ સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન છે. ત્યાં માત્ર બે પર્યાય વચ્ચેનું અંતર તપાસવું છે કે જાણવું છે કે સમજવું છે એવું નથી. ત્યાં જ્ઞાન દ્વારા પોતાનો અનુભવ કરવાનો છે, સ્વભાવ ભાવે, અને વિભાવની ભિન્નતા અનુભવમાં લેવાની છે. જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષા એ પોતાની છે, તે પોતાનો સ્વભાવ નથી. રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે. જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષા એ પોતાની છે, તે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. જે દ્રવ્ય પર્યાયની વાત લીધી ને એમાં એની ખુલાસો આપે છે કે જે પર્યાય છે એ કોઈ અપેક્ષા એ પોતાની છે, એટલે પોતાનું એક અંગ છે, એક સત્તાનો. તે પર્યાય પોતાથી કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. કથનચિત ભિન્ન કેમ કહ્યું? કે પોતે શાશ્વત છે, પર્યાય ક્ષણિક અને વિનાશિક છે. જો સર્વથા અભિન્ન હોય તો એવી રીતે વિરુદ્ધ સ્વભાવવાળા સાથે ન રહી શકે, અને સર્વથા ભિન્ન હોય તો પરદ્રવ્યવત થઈ જાય, તો એમ પણ નથી. કથનચિત ભિન્ન પણ છે અને કથનચિત અભિન્ન પણ છે. તેનું સ્વરૂપ, પર્યાયનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું, ભિન્ના ભિન્ન સ્વરૂપ, ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. એ વાત, વસ્તુના સ્વરૂપને ન સમજે અને કેવળ કલ્પનાથી વિચારે તો બેસે નહીં. જેમ કે વેદાંતમાં ઘણા બુદ્ધિશાળી માણસો થયા શંકરાચાર્ય જેવા, પણ એમને વિરુદ્ધ સ્વભાવ ન બેઠા. એ ભિન્ન હોય અભિન્ન કેવી રીતે હોય ને, અભિન્ન હોય ભિન્ન કેવી રીતે હોય, એક હોય અનેક કેવી રીતે હોય ને, એક હોય અનેક હોય એક કેવી રીતે હોય, નિત્ય હોય અનિત્ય કેવી રીતે હોય અને અનિત્યતામાં નિત્યતા કેવી રીતે હોય, આ કઈ વસ્તુનું સ્વરૂપ નક્કી જ નથી થતું, અચોક્કસ વાતરીય છે. પણ આ તો વૈજ્ઞાનિક વિષય છે, અને કોઈ પણ સંપ્રદાયમાં, ધર્મના સંપ્રદાયમાં વિજ્ઞાનથી સાથે ધર્મનો સંબંધ નથી. ઉપદેશ સાથે ધર્મનો સંબંધ રાખ્યો છે એ લોકોએ, ન્યાય સાથે ધર્મનો સંબંધ રાખ્યો છે, પણ વિજ્ઞાન સાથે ધર્મનો સંબંધ એ લોકોને નથી. આ મોટું લેકિંગ પોઈન્ટ છે, એ આ છે. પર્યાય કથન, તે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે, તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું, તે દ્રવગુણ પર્યાયને જાણે ખરો. પછી જો આમ વ્યવહારની અંદર કેટલું, અત્યારે રાજકીય પક્ષો ભિન્ન ભિન્ન છે, ગળાકાપ હરીફાય છે, આવું કે આને આવવા ન દો ખુરશી, પણ આ કે આને ન આવવા દો, આવ જુદા છે ને, હામે હામા છે એટલે. પણ ચીનની કે પાકિસ્તાનનો હુમલો થાય જો હિન્દુસ્તાન ઉપર, એટલે બધા એક થઈને એની હેમે ઉભા રહેશે, એમાં મતભેદ નહીં કરે કે નહીં તમારે પાકિસ્તાન હારે નહીં લડવાનું, તમારે ચીન હારે નહીં લડવાનું, એવી વાત કોઈ નહીં આવે. અને જો એવી કોઈ વાત કરે તો એ એમ સમજે કે આ દેશદ્રોહી માણસ છે, આને દેશમાંથી કાઢી મૂકો, એને એને પાકિસ્તાન ભેગો કરી દો, પાકિસ્તાની લાગે છે. તો કોઈ એમ કે પાકિસ્તાન હુમલો કરે છતાં એને સાફ સામે નહીં લડવાનું એમ કહેનારા હોય, એટલે એને પાકિસ્તાનમાં જ મોકલી દે, એને હિન્દુસ્તાનમાં રહેવા ન દે, બધા એક થઈને. તો અમે એક પણ છીએ અને અમે જુદા પણ છીએ, થયું કે ન થયું? કોઈની સામે અમે એક છીએ અને આપસમાં અમે જુદા પણ છીએ. ત્યાં તો પ્રેક્ટિકલ સાઈડ લેવી પડે છે. જો ત્યાં પ્રેક્ટિકલ ન થાય તો હાવ મરાઈ જાય, ગુલામીની બેડી આવી જાય, પાકિસ્તાનની અંડરમાં હિન્દુસ્તાનને રહેવું પડે, પાકિસ્તાનનો ગુલામ થઈને. ત્યાં પ્રેક્ટિકલ સાઈડ પકડે છે, ત્યાં બરાબર જુદા તો એક થઈ જાય છે ત્યાં. ત્યાં જુદા નથી રહેતા, અને છતાં અંદરનું જુદાપણું ચાલુ રહીએ છે કે નહીં અમારા સિદ્ધાંતો આપસમાં જુદા છે. એવું આમાં પણ એવું પ્રેક્ટિકલ સાઈડ છે. પર્યાયની ભિન્નતા લેવામાં પણ આત્માનું હિત કરવાનું છે, પર્યાયની અભિન્નતા લેવામાં પણ આત્માનું હિત કરવાનું છે. અને બે વસ્તુનું સ્વરૂપ છે, પાછું ભિન્નપણું પણ વસ્તુનું સ્વરૂપ છે, અભિન્નપણું પણ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્યનું અવલંબન લેવામાં દ્રવ્યનો ઉપકાર છે, અને દ્રવ્યને શોધવામાં પત્તો લગાડવામાં પર્યાયનો ઉપકાર છે. ના, ત્યાં પર્યાય ના ગણે, ત્યાં પર્યાય નથી ગણે, ત્યાં તો દ્રવ્ય જ ગણ્યું છે એને. કેમ કે દ્રવ્ય જ છે, કેમ કે ત્યાં દ્રવ્ય છે. જો જ્ઞાન સામાન્યમાં દ્રવ્ય ન હોય તો પત્તો ક્યાંથી લાગે? એક વાત, અને બે કટકા થઈ ગયા, બે કટકા થઈ ગયા એમ નથી. આમ એમ કહેવાય સ્થૂળપણે કે પર્યાય પલટે છે, દ્રવ્ય પલટતું નથી. પણ ગુરુદેવ એમ કહેતા કે ઘંટીના બે પડ જેવું નથી કે નીચલું પડ પડ્યું રહેશે ને ઉપલું પડ ફેર્યા કરે છે, એવું આમાં નહીં લેતા તમે. કેમ કે બે પડ હાવ જુદા છે, તમે એક કોર મૂકી દે ઉપલા પડને, એમ પર્યાયને એક કોર મૂકાય એવું નથી કે ભાઈ ઉપર ઉપર પડ ફેર્યા કરે છે પર્યાયનું, નીચલું પડ એમને એમ રહ્યા છે, એવું નથી જાય વસ્તુનું સ્વરૂપ. શું અને પ્રમાણ અપેક્ષાએ જોવામાં આવે તો દ્રવ્ય જ ગુણ પર્યાય રૂપે પાંગરેલું છે. જેમ એક વૃક્ષ છે એ મૂળ થડ ડાળી પાંદડા પત્તા ફૂલ ફળ રૂપે પાંગર્યું છે, અને એ વૃક્ષત્વ બધામાં છે, છતાં પાંદડું છે તે થડ નથી, ને થડ છે તે મૂળ નથી, ને મૂળ છે તે ફળ નથી. વૃક્ષત્વ બધામાં છે, વૃક્ષત્વની અપેક્ષા એ બધું થઈને એક છે, અને ભિન્ન ભિન્ન અવયવની અપેક્ષા એ બધું જુદું જુદું છે. શરીરની અંદર પણ એવું છે, શરીર અવયવી છે, અંગ ઉપાંગ છે તે અવયવ છે, નાક છે તે કાન નથી, ને કાન છે તે નાક નથી, છતાં બે શરીર જ છે, બે શરીરના જ અંગો છે. એમ આપસમાં ભિન્નત્વ પણ છે, અને શરીરની અપેક્ષા એ અભિન્નત્વ પણ છે કે જો નાકનો કટકો જુદો નથી લગાડેલો, જોઈન્ટ જ છે. શું હાથ, હાથ છે તે પગ નથી, ને પગ છે તે હાથ નથી, હાથનું કામ હાથ કરે ને પગનું કામ પગ કરે, છતાં બે શરીરના જ અંગો છે. શરીર સાથે એની અભિન્નતા છે, અને એકબીજા સાથે આપસમાં ભિન્નતા છે. એવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વસ્તુના સ્વરૂપને જોવાનું છે, અને આત્મકલ્યાણમાં બંનેનો સદુપયોગ થાય છે. દોડતો હીરો હાથમાં આવે છે તરત જ, પરિણમતી પર્યાયનો પણ ઉપકાર છે એ દ્રવ્યને બતાવે છે. સુગાનીજી એક વખત બહુ સરસ વાત કરી છે કે એક સમયની પર્યાય પરિણમતી જાય છે, પરિણમીને ચાલી જાય છે, પણ એ દ્રવ્યને બતાવતી જાય છે. પર્યાયને કેવી જોઈએ? એમણે દ્રવ્યને બતાવનારી જોઈએ ને. શું? એક સમયની પર્યાય ઉત્પન્ન થાય છે, એક સમયમાં તો વ્યય થાય છે, પણ દ્રવ્યને બતાવીને ચાલી જાય છે, એમને એમ જ જાતે એવું એક પ્રયોજનભૂત કાર્ય કરતી જાય છે. પર્યાય દ્રવ્યને ભજે છે, અને પર્યાય દ્વારા દ્રવ્યનો પત્તો લાગે છે, અને દ્રવ્યને બતાવનારી જ છે, બીજું કોઈ છે નહીં. દ્રવ્યને બતાવનારું બીજું કોઈ છે નહીં. દ્રવ્ય દ્રવ્યને નથી બતાવતું, પર્યાય જ દ્રવ્યને બતાવે છે. એ રીતે પર્યાયનો ઉપકાર છે. એમ ઉપકારી પણ છે, એનો ઉપદેશ પણ છે એ પ્રકારે, અને વસ્તુનું સ્વરૂપ છે એ જેમ છે તેમ સમજવું જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી. તો કેવી રીતે નીકળે? નહીં અને શક્તિ પર્યાયમાં જ વ્યક્ત થાય છે, બીજે ક્યાં વ્યક્ત થાય? નહીતર તો એ અવ્યક્ત છે, શક્તિ પોતે અવ્યક્ત છે, પણ પર્યાયમાં જ એ વ્યક્ત થાય. આત્મામાં જ્ઞાન શક્તિ છે, એ જ્ઞાનના વ્યાપાર ઉપરથી જ પકડાય ને. બીજી કેવી રીતે પકડાય કે આત્મામાં જ્ઞાન શક્તિ છે? પરમાણુમાં જ્ઞાન શક્તિ નથી, કેમ કે ત્યાં એની પર્યાય પણ નથી, જાણવું ત્યાં નથી, માટે એ શક્તિ પણ એનામાં નથી. ત્યાંથી જ પણ પત્તો લાગે છે. પ્રમાણનો પણ વિષય છે, આખો આખા બધા અંગો લઈ લ્યો એટલે પ્રમાણનો વિષય છે, અને સામાન્ય લ્યો તો નિશ્ચિતનો વિષય છે. એકની એક જગ્યાએ બે વાત છે, એંગલ જુદા જુદા છે. તમે પ્રમાણથી જુઓ આખું વૃક્ષ છે, લાલા પાંદડા બધા આવી જાય. નિશ્ચયથી જુઓ તો વૃક્ષત્વ સામાન્ય છે બધામાં વૃક્ષત્વ સામાન્ય છે. હા, બધામાં વૃક્ષત્વ છે, નિશ્ચય છે. હા, અને આખું વૃક્ષ જુઓ તો પ્રમાણમાં વૃક્ષત્વ છે. એમ એટલે આ એક સુવ્યવસ્થા છે સમજણ કરવાની, પ્રમાણ નહીં અને નિક્ષેપ. એટલી સુવ્યવસ્થા કોઈ પણ દર્શનના ધર્મના સાહિત્યમાં નથી. જે પ્રમાણ નહીં નિક્ષેપથી સમજણની જે પદ્ધતિ છે, સુવ્યવસ્થિત પદ્ધતિ છે એકદમ. પદ્ધતિનો જુદી વિચાર આવ્યો ત્યારે એમ થયું કે ઓહો, આવી પદ્ધતિ પણ ક્યાંય નથી કે જેની સરખામણી આપણે કરીએ, કમ્પેરિઝન ન કરી શકાય એવી સરસ સુવ્યવસ્થિત પદ્ધતિ છે પદાર્થને સમજવાની. કે તમે એક જ પદાર્થને તમે જુદા જુદા એંગલથી જોઈ અને તમે એનું રાઈટ જજમેન્ટ લઈ શકો છો. શું છે આખર સમજીને કરવાનું? શું છે કે કાંઈ ને કાંઈ તમારે જજમેન્ટ લેવાનું છે. ત્યારે આ જે પ્રમાણ નય નિક્ષેપથી જે કાંઈ સમજવાની સુવ્યવસ્થા છે, એનું જજમેન્ટ શું? કે આત્માનું શુદ્ધિકરણ થવું, તે આત્માના દુઃખનો નાશ થઈને સુખ અનુભવ ગોચર થવું, સુખ પ્રગટ થવું, એનું રિઝલ્ટ છે, એનું જજમેન્ટ છે. એટલે વિજ્ઞાનને, ન્યાયને, લોજિકને, ગણિતને, એ બધાનું એવું કોઓર્ડિનેશન છે કે એનું એક બહુ સુંદર રિઝલ્ટ ઊભું થાય છે, અને આત્મા સિદ્ધાલયમાં જઈને બિરાજે છે, એવું કામ થાય છે. એવું જૈન દર્શનનું એક અલૌકિક વાત છે, અલૌકિક વિષય છે. આખો જગતમાં એ અપ્રસિદ્ધ છે અત્યારે, પણ જબરદસ્ત વાત છે, યુનિક વાત છે, વિશ્વમાં ક્યાંય છે નહીં. કૃપાલદેવ લીધું, જગતમાં બે જૈન નથી, બે જૈન જગતમાં નથી. શું એટલે એનો જોટો જ નથી, કોઈ બરાબરી કરી શકે એવું કોઈ છે નહીં. શું કહે છે, તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું, તે દ્રવ ગુણ પર્યાયને જાણે ખરો, પણ રાગને જ્ઞાન જુદું જાણે, દ્રવ ગુણ પર્યાયનું જ્ઞાન કરે એમાં જાણે ખરો, પણ પર્યાયની કુટીને પર્યાય રીતે જાણે, અને વિભાવથી જે રીતે ભિન્નતા છે તે રીતે ભિન્નતા જાણે, તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી, અને પર્યાયનું જેવું કથંચિત ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે. શું એમાં કહેવું છે કે વિભાવ એક ફોરેન એલિમેન્ટ છે, પર્યાય છે એ ફોરેન એલિમેન્ટ નથી. એટલે વિભાવને ભિન્ન જાણીને વિભાવનો અભાવ કરવાનું પ્રયોજન છે. પર્યાયને કથંચિત ભિન્ન જાણીને પર્યાયનો નાશ કરી નાખવો અને પર્યાય વગરનું દ્રવ કરી નાખવું એવું કોઈ પ્રયોજન નથી ત્યાં. સ્વરૂપમાં સ્થિર થનારી પણ પર્યાય છે. સ્વરૂપમાં સ્થિર થવું પણ શેના દ્વારા? પર્યાય એમ ન હોય તો એ સવાલ જ નથી. એટલે વિભાવ છે એનો સર્વથા અભાવ થાય છે. તો વિભાવની ભિન્નતા એક પ્રકાર જુદો છે, પર્યાયની ભિન્નતા એ એક પ્રકાર જુદો છે, એમ છે. બે એક પ્રકારે નથી. કારણ કે પ્રશ્ન કરનારે શું કર્યું છે? રાગથી ભેદજ્ઞાન કરો જ્ઞાન દ્વારા, અને પર્યાયથી ભેદજ્ઞાન કરો દ્રવ દ્વારા. તો બેનું ભેદજ્ઞાન કરવાનું રહ્યું ને શું? વચમાં એવું પણ ચાલ્યું હતું, એ પ્રરૂપ વિદ્વાનો અંદર અંદર પ્રરૂપણા કરતા હતા. ભેદજ્ઞાન ત્રણ પ્રકારના એમ કે પહેલું ભેદજ્ઞાન કેવું? કે પરદ્રવ્યથી આત્મા ભિન્ન છે. બીજું ભેદજ્ઞાન કેવું? કે રાગથી વિભાવથી આત્મા ભિન્ન છે. ત્રીજું ભેદજ્ઞાન કેવું? કે પર્યાયથી આત્મા ભિન્ન છે. એક સરખી વાત નથી, એ બધી વાત એક સરખી નથી. ભેદજ્ઞાનની રીતે પર્યાયની કક્ષા જુદી છે, વિભાવનો નાશ કરવાનો છે. કદી ઉત્પન્ન જ ન થાય જીવને, જીવમાં એ વાત ઉત્પન્ન જ ન થાય, એ ભાવ જ ઉત્પન્ન ન થાય. જ્યારે પર્યાય દ્રવ્યમાં ઉત્પન્ન ન થાય પદાર્થમાં, એવી રીતે ક્યાં વાત છે? આમાં પર્યાય પર્યાયના સ્થાનમાં રહેવાને અવલંબનમાં એનું સ્થાન નથી. શું છે? અવલંબનના સ્થાને પર્યાય નથી. જેમ અવલંબનના સ્થાને વિભાવ નથી, તેમ અવલંબનના સ્થાને પર્યાય નથી. એ અપેક્ષા એ બંનેનું એક સ્થાન ભલે તમે લઈ લો, પણ અવલંબન લેનાર પર્યાય છે. વિભાવ અવલંબન લેનાર નથી. એ તો આખું ફોરેન એલિમેન્ટ જ છે. એ તો પરતત્વ જ છે, આખું સ્વતત્વ નથી. જ્યારે આ તો વસ્તુનો અંગ છે, પર્યાય છે, એક સત્તાનો અંગ છે, અંગભૂત છે, એ તો અવયવ છે એનો. સ્વભાવભૂત નથી. શું છે? પાણીનો જે શીતળ સ્વભાવ એનાથી વિરુદ્ધ જાય છે, એટલે એ સ્વભાવભૂત નથી. એમ આત્માનો જે સુખ શાંતિ અને જ્ઞાન સ્વભાવ એનાથી વિભાવ વિરુદ્ધ જાય છે, દુઃખરૂપ છે. ને જો એની અવસ્થા ન હોય તો દુઃખે ન હોય. વિભાવ જો જીવની અવસ્થામાં ન હોય તો જીવને દુઃખે ન હોય. એટલે છે જીવની અવસ્થામાં, પણ રોગ છે. શું છે? રોગ છે. રાગ છે તે રોગ છે. શરીરમાં સમજાયું હોય શરીરની અવસ્થા છે. ગુંગળું થયું શરીરની અવસ્થા છે. માથું દુખે છે એ શરીરની અવસ્થા છે, પણ એ રોગ છે. અને રોગ નાશ કરવા યોગ્ય છે. જ્યારે પર્યાય નાશ કરવા યોગ્ય નથી, કે પર્યાય વિનાનું દ્રવ કરી નાખો એમ નથી. સાધના, સાધન, સાધ્ય એ બધું પર્યાયમાં છે. સાધન પણ પર્યાય છે, સાધના પણ પર્યાય છે, અને સાધ્ય પણ પર્યાય છે. અને એનું અંગ છે, અને એ સ્વભાવભૂત છે. સમયસારમાં 68 પૂરો છે ને, 69, 70, 71 જ્ઞાન સ્વભાવભૂત હોવાથી તેનો નિષેધ કર્યો નથી, એમ લીધું છે. જ્ઞાન સ્વભાવભૂત ક્રિયા હોવાથી તેનો નિષેધ કરવામાં આવતો નથી, એમ કહે છે. શું? ત્યારે ક્રોધાદિ ક્રિયા સ્વભાવભૂત નહીં હોવાથી તેનો નિષેધ કરવામાં આવે છે. નિષેધ નિષેધમાં ફેર છે. પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય. પણ ટીવીની અંદર છે જ ને, જે સ્ક્રીનનું ક્ષેત્ર છે એ પિક્ચરનું ક્ષેત્ર છે એમ એક અપેક્ષા એ છે, અને એક અપેક્ષા એ બેનું ક્ષેત્ર એક નથી. કેમ કે પિક્ચર ચાલ્યું જાય તો સ્ક્રીન નથી ચાલ્યો જતો, બીજું એમને એમ સ્થિર રહે છે, એમ વાત છે. સાયન્સ છે આ તો. પ્રોપર્ટી એક હોવા છતાં કેરેક્ટર જુદા જુદા હોય છે. ફિઝિકલ સાયન્સમાં પણ એમ છે, પ્રોપર્ટી એક નહીં, એના એના કેરેક્ટર જુદા જુદા હોય છે, એટલે એના ઉપયોગ જુદા જુદા થાય છે. એલિમેન્ટનું એ છે તો સાયન્સ છે આ તો. વિજ્ઞાનને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી વૈજ્ઞાનિક રીતે સમજવું જોઈએ તો જ આ સમજાય, નહીં તો સમજાય નહીં. નહીં તો દ્રવગુણ પર્યાયની બધી કલ્પના જ થવાની, દ્રવગુણ પર્યાય નહીં સમજાય. રૂપીને કેવી રીતે ગ્રહે, રૂપી જ્ઞાન રૂપી છે, એ રૂપી પદાર્થને જાણે પ્રતિબિંબ પડે એટલે. હા, એને પકડે કેવી રીતે? પકડવાનું કોઈ સાધન છે ને, પણ છતાંય એમ કે છે કે આ શરીરની વેદના મને થઈ, દુખાવો મને થયો, શું તેને પોતામાં થતું હોય એવી રીતે આભાસ એને થાય છે, એટલે એને મિથ્યા પર્યાય મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું છે. કેમ કે એવું કંઈ બન્યું નથી, એવું કાંઈ બન્યું નથી. વાસ્તવિકતામાં આવે અને વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરે તો દુઃખી ન થાય, નહીતર દુખાવો મને થયો છે એનું દુઃખ છે, દુખાવાનો દુઃખ નથી, દુખાવાનો દુઃખ નથી, દુખાવો મને થયો છે એનું જ દુઃખ છે. ભેદ જ્ઞાનીને એ દુખાવાથી ભિન્નતાનો અનુભવ છે ત્યાં એને દુખાવાનું દુઃખ નથી, દુખાવાનું જ્ઞાન છે. આ અનુભવ સિદ્ધ વાત છે. શું દુખાવો હોય અને ભેદ જ્ઞાન એનું કરી શકે તો દુખાવાનું દુઃખ નથી, દુખાવાનું જ્ઞાન જ છે, દુખાવાનું દુઃખ નથી થતું. પછી કઈ વાંધો હતો મને? પછી કઈ વાંધો હોય તો કે દુઃખ હોય એનો વાંધો છે, દુઃખ નો એનો શું વાંધો? દુખાવાનું જ્ઞાન થાય, દુખાવાનું દુઃખ ન થાય, બોલો. એને કઈ વેદન નથી, જ્ઞાની જ્ઞાન છે, એને જ્ઞાન છે, જે જ્ઞાન સ્વભાવે આત્મા જ્ઞાની છે એને જ્ઞાન છે, અને એને વેદન નથી દુખાવાનું. કેમ કે એ તો જળની પર્યાય છે. જે વેદના અસાતા વેદનાની પ્રક્રિયા જે પરમાણુમાં શરીરમાં થઈ એ તો જળની પર્યાય છે, ક્યાં ચેતનની પર્યાય નથી. પણ એનું પ્રતિબિંબ પડે છે એટલે આભાસમાં એ પકડે છે કે મને થયું, આ મને થયું એટલે દુઃખી થાય છે. ભિન્ન જાણે તો એને જાણે દુઃખી ન થાય, કેવું છે ડિગ્રી જાણે, તીવ્ર મંદ બધો દુખાવો તીવ્ર છે, દુખાવો મંદ છે એમ સમજાય છે, પણ એનું દુઃખ નથી થતું. સુખી થતો થતો દુખાવાને જાણે, ઠીક નાની સુખી થતો થતો દુખાવાને જાણે, એવો ચૈતન્યનો ચમત્કાર છે આ. આત્માના ચૈતન્ય સ્વભાવનો આ ચમત્કાર છે. જો માણસ વેદનાથી દુઃખી ન થાય તો પછી બીજા શેનાથી દુઃખી થાય? બીજા તો બધા તો ભિન્ન પદાર્થ છે, એના ફેરફારોથી કેમ દુઃખી થાય? એ ચાલો પૈસા ચાલ્યા ગયા, નિધન થઈ ગયા, કાંઈ વાંધો નહીં, હું મારી સંપત્તિથી સધન છું, હું જરાય નિર્ધન નથી, જરાય દીનતા ન આવે. મારી સંપત્તિ અકબંધ છે અને તે અનંતી છે, થોડી ઘણી નથી. મારા પ્રદેશે પ્રદેશે એક એક પ્રદેશે અનંત સુખના ભંડારો ભર્યા છે, એક એક પ્રદેશમાં અનંત અનંત સુખના ભંડારો ભર્યા છે. હું દુઃખી ક્યાં થવાનો છું? બહારના ફેરફારો થયા, નિર્ધનતા આવી ગઈ, ચાલો હું ક્યાં દુઃખી થવાનો છું, અને એનાથી કેમ હું સુખી હતો? એ તો કલ્પના હતી. એના હોવાથી સુખી નથી, ને એના નહીં હોવાથી હું દુઃખી નથી. મારું સુખ મારા પ્રદેશમાં અનંતું ભર્યું છે, અને એ હું ભોગવી શકું છું. કોઈના પણ આલંબનને આધાર વિના, કોઈની જરૂરત વિના, કોઈના કારણ વિના મારા સ્વરૂપમાંથી મારું સુખનો હું ભોગવટો કરી શકું છું. અને મુનિઓ અને સિદ્ધો અરિહંતો એના પુરાવા છે. દુઃખી થવામાં કલ્પના સિવાય, મિથ્યા કલ્પના સિવાય દુઃખી થવાનું જીવને કોઈ કારણ નથી. જીવ પોતાની મિથ્યા કલ્પનાથી દુઃખી થાય છે. દુઃખી થવાનો સ્વભાવ નથી. શું કહે છે કે દ્રવગુણ પર્યાયને જાણે, પણ પર્યાયની કોટી પર્યાય રીતે જાણે. એટલે પર્યાય જેટલી ભિન્ના ભિન્ન છે, એની જે કક્ષા છે, એની જે કોટી છે, એનો જે પ્રકાર છે, એને એ રીતે જાણે. અને વિભાવથી જે રીતે ભિન્નતા છે, એ તદ્દન આપણે એમ કે આ પણ મારો ભાઈ છે, આ પણ મારો ભાઈ છે. પણ એક માનો ઝીણો ભાઈ હોય, ને એક કાકાનો કે ફેબાનો દીકરો હોય, ભાઈ તો બે ને કહેવાય. અમે તો ભાઈઓ ભાઈઓ છીએ, સરખા ભાઈઓ છે. બેની કોટી જુદી જુદી છે. ઓલો વારસમાં ભાગીદાર છે, માનો ઝીણો છે એ વારસામાં ભાગીદાર છે. ફેબાનો દીકરો વારસામાં ભાગીદાર ન થઈ શકે, એનું કુટુંબ જુદું છે આખું. એને બાપની જ બેનને પરણાવી છે વિજય ફૈબા એટલે, પણ એનું આખું કુટુંબ જુદું છે, એનો વારસો જુદો છે. એના કુટુંબમાં એનો વારસો છે, આ કુટુંબમાં એનો વારસો નથી. તો ભાઈ તો ભાઈ છે, પણ બે એક કોટીના ભાઈઓ નથી. એમ વિભાવ પર્યાયમાં છે, પર્યાય પર્યાયમાં છે, પણ બેની કોટી જુદી જુદી છે. બેની એક કોટી પર્યાય દ્વારા સ્વદ્રવ સાધી શકાય છે, વિભાવ દ્વારા સ્વદ્રવ સાધી નથી શકાતો. એટલે બે જુદી જ વસ્તુ છે આખે. એટલે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી, એમ પોતાની જાતથી એની વિરુદ્ધ જાત છે એમ જાણે, એકદમ વિરુદ્ધ જાત છે એમ જાણે. અને પર્યાયનું જેવું થંચિત ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે, એકલું ભિન્ન પણ ન જાણે, એની અભિન્નતા પણ જાણે અને એની ભિન્નતા પણ જાણે. પછી અભિન્નતાને ગૌણ કરે અને ભિન્નતાને મુખ્ય કરે, એ તો અવલંબન લેવા માટેની પ્રક્રિયા ટેકનિક છે. શું હવે શું વાત કે દ્રવ પર્યાય ભિન્ના ભિન્ન છે, ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. તો જે ભિન્નતા છે એ દ્રવ્યના અવલંબન માટે ઉપયોગી છે, અભિન્નતા છે એ દ્રવ્યને શોધવા માટે ઉપયોગી છે. કેમ કે દ્રવ્ય સામાન્ય ત્યાંથી પકડાય છે, બીજેથી નહીં પકડાય. તો એનો જે રીતે પારમાર્થિક ઉપયોગ સદુપયોગ છે એ રીતે કરે, પર્યાયાર્થિક નહીં છે કે નહીં? પર્યાયાર્થિક નહીં છે. તો પર્યાયાર્થિક નહીં, નહીં મીન્સ નહીંનો અર્થ શું? કે જે સ્વરૂપ પ્રત્યે દોરી જાય, જે જ્ઞાન સ્વરૂપ પ્રત્યે દોરી જાય તે નહીં. નહીં ની નહીં ટુ લીડ ક્યાં લઈ જાય છે? લીડ ક્યાં કરે છે? કે પોતાના સ્વરૂપમાં. તો પર્યાયને જોવાનો તારો એંગલ, નહીં નહીં એટલે એંગલ દ્રષ્ટિકોણ, એ દ્રવ્ય પ્રત્યે લઈ જવાનો હોવો જોઈએ. તો એ પર્યાય આર્થિક નહીં તારો સાચો. કેમ કે પર્યાય કહેતા જ એ દ્રવ્ય સાપેક્ષ છે, પર્યાય કહેતા એ દ્રવ્ય સાપેક્ષ છે. એટલે સાથે સાથે દ્રવ્યનું જ્ઞાન જોડાયેલું છે એમ છે. એટલે પર્યાયની જે સ્થિતિ છે એ જેમ છે તેમ જાણવી રહી. પ્રવેશ પણ ત્યાંથી થાય, ઈશ્વર પ્રવેશ ન થાય. કોઈ પણ જીવ ધર્મના ક્ષેત્રમાં ક્યારે પ્રવેશે છે? કે સંસારમાં એને ક્યાંય સુખ નથી દેખાતું ત્યારે. જ્યાં સુધી જીવને સંસારમાં સુખ દેખાય છે એને ધર્મમાં પ્રવેશ થવો અઘરો છે, ધર્મમાં નહીં પ્રવેશ કરી શકે. કેમ? ખરેખર સંસારમાં બધે સુખ છે જ નહીં, સંસાર કેવળ દુઃખમય જ છે. એ જ્યારે ભાસે, ભાસે એટલે લાગે, ફીલ થાય, ત્યારે એનાથી વિમુખ થાય એ સંસારથી સરખી રીતે, નહીંતર વિમુખ થઈ જ ન શકે. એનું એટેચમેન્ટ છે સંસારના પરિણામોમાં, સંસારના વસ્તુને પ્રસંગમાં એટેચમેન્ટ છે જીવનું, અને એ સુખના કારણે છે. ભલે કાલ્પનિક છે, પણ એને તો સાચું જ માન્યું છે ને, એ તો જ્ઞાનીની દ્રષ્ટિએ કાલ્પનિક છે. ત્યાં સુધી એ જીવ પોતાના પરિણામની દિશા બદલી જ ન શકે. કૃપાળુદેવી 108મું પત્ર બહુ સરસ લખે છે, સુખ આત્મામાં છે. હે જીવ, ભૂલીશ નહીં તો, ભૂલમાં ભ્રમામાં સુખ આત્મામાં છે. જ્યાં સુધી સંસારમાં સુખ લાગે એ જીવ કોઈ દિવસ આત્મા બાજુ વળી શકે નહીં. ત્યાંથી ફેરફાર થાય છે કે હું દુઃખી છું, દુઃખ મારે ન જોઈએ, દુઃખનું કારણ શોધે તો ખબર પડે કે દોષ છે તે દુઃખ છે, ભ્રમ છે તે દુઃખ છે, એનું મૂળ અહીંયા છે, એનો નાશ કરો. સુખી થવું છે, ક્યાં થવું? પર્યાયમાં કે દ્રવ્યમાં? દ્રવ્યમાં થવા બવાનું ક્યાં છે? એ તો સુખથી ભરી લીધી છે શક્તિરૂપે. થવું છે ક્યાં કે પર્યાયમાં? તો એ કોઈ પણ જીવનો પ્રવેશ પોતાના પરિપૂર્ણ સુખ અથવા પરિપૂર્ણ કલ્યાણ કરવામાંથી જ એનો પ્રવેશ થાય. ત્યાંથી આ ક્ષેત્રમાં પ્રવેશ ન થાય. એટલે ધ્યેય પહેલું પૂર્ણતાને લક્ષ્ય છે, ત્યાંથી શરૂઆત થઈ. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. ગુરુદેવને કોઈ પૂછે લો, અમારે તો આ બધી ચર્ચા ચાલી ગયેલી. પછી પૂર્ણતા એટલે દ્રવ્ય લેવું, પર્યાય લેવું બેસતું નહીં, કેમ કે કલ્પનામાં ચાલતા હોય. અને ગુરુદેવને પૂછ્યું છે પર્યાય લેવાની છે, તો કે ગુરુદેવને પૂછ્યા બધીને, તો કે ના હું અહીંયા પર્યાય લેવાની છે. કે ચોખ્ખું કહી દીધું, એમ એમ નથી ક્યાં ગોળ ગોળ છે, સ્પષ્ટ કીધું કે અહીંયા પર્યાયની વાત ચાલે છે. એ રીતે પર્યાયના લક્ષ્ય, પૂર્ણ પર્યાયના લક્ષ્ય, પૂર્ણ શુદ્ધિના લક્ષ્ય, પૂર્ણ સુખના ધ્યેય જ પ્રવેશ થાય છે, શરૂઆત થાય છે. પછી જોઈ જીવ એના મૂળમાં જાય છે કે આવો જે પરિપૂર્ણ સુખની દશા, એ સહજપણે કેમ રહે? કોનું અવલંબન લઈએ તો લઈએ, કોનું અવલંબન રહીએ તો એમને રહીએ? ત્યાંથી દ્રવ્યની શોધ શરૂ થાય છે, સ્વભાવની શોધ ત્યાંથી થાય છે. સીધો સ્વભાવની શોધ નથી થતી, આવી રીતે પ્રવેશ થયા પછી સ્વભાવની શોધ ચાલે છે. પછી એ જિજ્ઞાસુ થાય છે સ્વભાવનો, અને પછી એને નિર્ણય થાય છે સ્વરૂપનો. એમ બને મોક્ષાર્થી થવાની વાત છે. મોક્ષાર્થી થયા વિના ભેદ જ્ઞાન ન થાય એમ સમયસારની 17-18મી ગાથા સ્પષ્ટ કહે છે. કોઈ જીવ મોક્ષાર્થી થયા વિના, પૂર્ણતાનું લક્ષ્ય માંડ્યા વિના અવલોકનમાં ન આવે અને ભેદ જ્ઞાનમાં ન આવે, એ સ્પષ્ટ વાત છે. હા, પછી પછી જાથ આવશે, એ પહેલા પહેલેથી નહીં આવે. કલકત્તામાં સ્વાધ્યાય ચાલે છે નવા છે, તો તમે લોકોનું પહેલા આવશે. કલકત્તા આવેલા છે એને ખબર નથી, અશ્વિનભાઈ છે ને, એને એવું બેસી ગયું છે, બધે સાંભળવા જાય છે. તો એને એવું બેસી ગયું છે કે વસ્તુને પહેલાં જાણે પછી તમ થાય ને, પછી સુખ માટે પ્રયત્ન કરે ને. કોને સુખ લેવાનું છે? આત્માને સુખ લેવાનું છે ને? આત્માને પહેલાં જાણી લેવો જોઈએ ને, એ પ્રશ્ન ઊભો જ રહે છે. એમ છે, દુઃખમાં ઊભો છે તો એને સુખી થવું છે તો કે, પણ પહેલાં કોને દુઃખી, કોણ દુઃખી છે અને કોણ સુખી થવું છે ને, પહેલાં આત્માનું સ્વરૂપ જાણી લેવું પડે ને. કીધું નહીં, નહીં જણાય. એવી રીતે જાણવા જશો તો નહીં જણાય. જે ચેનલ છે એ ચેનલ ઉપર ચાલવું પડશે. સારું થયું છે કે કૃપાળુદેવે 254માં આક્રમનું નિરૂપણ કર્યું છે અને પદાર્થ નિર્ણય છેલ્લે લીધો છે. આખો જે ક્રમનો પત્ર છે એમાં પદાર્થનો નિર્ણય લાસ્ટે જ છે મુમુક્ષુતાનો. ત્યારે આ કહે છે કે નહીં, પહેલાં હું પદાર્થ નિર્ણય કરું ને પછી બધું થાય ને મને, કે નહીં એ ક્રમ નથી એમ વાત છે. આમ આમ કૃપાળુદેવ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા. આમ રાકેશભાઈને એને સાંભળવા જાય છે એટલે આમ કૃપાળુદેવની ઉપર પૂરી શ્રદ્ધા કે એ કે એમાં ફેર ન હોય. પણ તો પછી આ ક્રમિકો છે એમાં કેમ આપણે ડગી જઈશું? જો કૃપાળુદેવ ઉપર પૂરી શ્રદ્ધા છે તો એની એક એક વાત ઉપર પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. એક એક વાત ઉપર પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. તો આ ક્રમની વાત ઉપર કેમ આપણે આપણી રીતે ચાલવા માગીએ છીએ કે નહીં પહેલાં મને નિર્ણય થવો જોઈએ, એમ કેમ ચાલે છે? એમ નહીં ચાલવું જોઈએ. એ કે તું આ રસ્તે ચાલ એટલે આ રસ્તે ચાલ, પહેલું ડગલું અહીંયા ભરે એટલે અહીંયા જ પહેલું ડગલું ભરવાનું, બીજે પગલું ભરવાની વાત હોવી જ ન જોઈએ. અને તો જ તમે એમને અનુસરો છો, નહીં તો તમે સ્વચ્છંદે તમારી રીતે ચાલવા માગો છો. શું કહે છે? પર્યાયનું જેવું કથનચિત ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે, તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે. હવે પુરુષાર્થની અંદર તેના એટલે તે જીવના પુરુષાર્થમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે એવી જાતના સર્વથા ભાગલા પર્યાય સાથે નથી પાડતો. વિભાવનો ભાગલો પાડ્યો એવો પર્યાયનો ભાગલો નથી પાડવાનો ભિન્નપણાનો, એમ કહે છે. કેમ કે એ અંગભૂત છે, એનો નાશ નહીં થાય. સિદ્ધ દશામાં પણ પર્યાય રહેશે. પર્યાયથી ભિન્નતા અવલંબન નહીં લેવા પૂરતી મર્યાદિત છે. વેદનમાં એનો નિષેધ નથી, કેમ કે વેદન પર્યાયનો આવે છે. વેદનમાં પર્યાયનો નિષેધ નથી. અવલંબન નથી લેવાનું એ વાત સાચી છે, પણ અવલંબન લેનાર પર્યાય છે એ ભૂલીશ નહીં. તો ગુરુદેવનો તો બહુ સરસ પરમાગમ સારમાં એના ઉપર સ્પષ્ટતા આવી છે. 514 નંબરનો બોલ છે અને 544 નંબરનો બોલ છે, બે બોલ એના ઉપર છે પરમાગમ સારમાં. ત્રિકાળી નાથની સત્તાનો સ્વીકાર વિતરાગ ભાવે થયો સ્વદ્રવનો, ત્રિકાળી દ્રવનો, પોતાના પરમાત્માનો. એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી. સ્વીકાર કરનાર કોણ છે? પર્યાય. એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી. સ્વીકારકોનો સ્વીકાર થઈ ગયો એકવાર એટલે એ ભાવ ચાલ્યો નહીં જાય. અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે. પરિણામને ગૌણ કહ્યું એ તો લક્ષ્યની અપેક્ષાએ ગૌણ કર્યું. લક્ષ પર્યાયનું નથી રાખવાનું, લક્ષ ત્રિકાળીનું રાખવાનું છે. હા, પરિણામને ગૌણ કહ્યું એ તો લક્ષ્યની અપેક્ષાએ ગૌણ કહ્યું, અનુભવની અપેક્ષાએ નહીં. અનુભવની અપેક્ષાએ એ જ મુખ્ય છે. હવે અહીં તો વિવિક્ષા બદલી. અનુભવની અપેક્ષાએ અનુભવ જ મુખ્ય છે, કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. મારું વિતરાગી તત્વ છે મૂળ સ્વરૂપ, તેનું જ્યાં હું લક્ષ્ય કરું છું અંતરમાં, ત્યાં તો વિતરાગી દશા પ્રગટ થાય છે. અને એ પ્રગટ કરવાનો મારો હેતુ છે એ મુખ્ય છે, એ જ મુખ્ય છે, એ જ મારે મુખ્ય છે. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. લક્ષ્યની અપેક્ષાએ ભલે ગૌણ એને કરાવી હોય, એ વેદનને ગૌણ કરાવ્યું હોય, પણ જે આ વેદન છે તેને વેદનની અપેક્ષાએ ગૌણ કરીશે નહીં ચાલે. નહીં ચાલે એમ કીધું છે. કૃણાનંદના નાથને તે જાણ્યો અને વેદનમાં આવ્યો, એ વેદનને તો હું ગૌણ ન કરીશ. હો, એ તો લક્ષ્ય કરાવવાની અપેક્ષાએ તેને ગૌણ કર્યું, પણ મુખ્ય તો એ જ છે. જે આનંદ પોતાને પ્રત્યક્ષ વિદાય, એ જ મુખ્ય છે. અને પ્રવચન સારના 172 ગાથાના 20મા બોલમાં તો એને આત્મા કહ્યો છે, શુદ્ધ પર્યાયને આત્મા કીધો છે. એટલી શુદ્ધ પર્યાયને, દ્રવ્યથી નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે, એવી રીતે વાત લીધી છે. એ જ ટોનથી, એ જ પ્રકારની વાત એમણે 544માં બીજી વાર કરી છે. ચાલીસનો આંકનો ફેર આવ્યો છે. 544 544 યાદ રાખવામાં હરખું પડ્યું. આમાં અહીંયા એમણે શું કર્યું, વધારે ચોખ્ખું કરવા, સમયસારની બે ગાથાને સામે સામે મૂકી છે. સમયસારની 11 ગાથામાં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી. વ્યવહારો અભુજથ્થો, વ્યવહાર સઘળો અભૂતાર્થ છે. તો એમાં સઘળી પર્યાયનો વિષય વ્યવહાર નહીંનો વિષય છે. બધી પર્યાય વ્યવહાર નહીંના વિષયમાં આવે, કેવળ જ્ઞાનની પણ. ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવાનો હેતુ હતો. પર્યાયને આશ્રય છોડાવવા માટે પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, નથી એમ કહીને અભૂતાર્થ નથી કર્યો. વિભાવ તો છે જ નહીં પર્યાયમાં, સ્વભાવમાં. પણ એ પર્યાય સર્વથા નથી જ એમ નથી. અહીં 15 ગાથામાં તો શું, હવે હા, મેં 15મી ગાથા લીધી, કેમ કે વિધિનો વિષય છે. હું બોલો, સમ્યક દર્શનનો વિષય છે, આ વિધિનો વિષય છે. અહીં 15મી ગાથામાં તો જેમાં અબદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે. તે પર્યાય મુખ્ય છે એમ કહીને શું એનું કહ્યું કે તે પર્યાય જૈન શાસન છે. જ્યાં અનુભવ પ્રગટ્યો તો કે જૈન શાસન એ છે. જીન શાસનમ સવમ, સંપૂર્ણ જીન શાસન છે. સ્વાનુભવ પ્રગટ થયો તે સંપૂર્ણ જીન શાસન છે. અમે એક વાત લેતા હતા એવી રીતે, સોનગઢ જયપુરના જે ડિવિઝન ઊભું થયું ત્યારે અમે એમ કહેતા કે જૈન શાસન સોનગઢમાં છે, જયપુરમાં નથી. પાટ ઉપર બેસીને કેટલીક રીતે વાત કરવાની હોય સમાજની, અમે સમાજની રીતે, કેમ કે સમાજ આખો ઓલી બાજુ જયપુર બાજુ, સોનગઢમાં 3.5 જણા અમે, 3.5 જણા એવું હતું. એટલે 99% કરતાં વધારે એ બાજુ એમ કહેતો ચાલે. હં, એવી પોઝિશનમાં અમે લગામ હાથમાં લીધી હતી. હં, પછી એ રીતે વાત ચાલે. એવું જૈન શાસન છે ને એ સોનગઢમાં છે, કેમ કે અહીંયા અનુભવી મહાત્મા બિરાજે છે, બેનશ્રીને મુખ્ય કરતા જો અહીંયા અનુભવી પુરુષ બિરાજે છે. 15મી ગાથામાં એને જૈન શાસન કીધું છે. ભલે પ્રતિષ્ઠાઓ થાય, ભલે જૈન મંદિરો થાય, ભલે શાસ્ત્રોનો પ્રચાર થાય, પણ ત્યાં જૈન શાસન નથી. ક્યાંય જૈન શાસન નથી. જ્યાં જ્ઞાની નથી ત્યાં જૈન શાસન નથી, જ્ઞાની છે ત્યાં જૈન શાસન છે. શું કેમ કે ત્યાં ભલે જૈન મંદિર થાય, શાસ્ત્ર પ્રચાર થાય, કાંઈ ને કાંઈ વિરુદ્ધતા અને વિરાધના ઊભી થયા વિના નહીં રહે. અને જે જ્ઞાનીનો વિરોધ છે એ જ મોટી વિરાધના છે ત્યાં તો. એટલે જૈન શાસન નથી, જૈન શાસનનો વિરોધ ત્યાં છે. એટલે ભડકે, હે, જૈન શાસનનો ત્યાં વિરોધ છે, સાબિત થાય છે 15મી ગાથા વાંચવા. જૈન શું, કેમ કે જૈન શાસન છે એમ નથી કીધું, જીણ શાસણમ સવમ, સંપૂર્ણ જીન શાસન ત્યાં છે. અધૂરું જીન શાસન નથી, દશા ભલે અધૂરી હોય, જૈન શાસન પૂર્ણ છે ત્યાં. અને સમાજમાં ફેરફાર થયો એટલે 50% ફેરફાર થયો. હા, 50% સમાજ ફરી ગયો. ભૂલ થાય છે. સારા સારા વિદ્વાનો હીરાભાઈ પ્રાણભાઈ બધા બાજુ હતા, બધા ફરી ગયા, બધાની સાથે બેસીને ચર્ચા કરતા, વિરોધમાં તો હારે બેસીને ચર્ચા કરતા, બેસો હા બેસો બેસો અમે વાત કરો, ન ચાલે આમ, કઈ રીતે જાઓ છો તમે, કાન પકડીને ખેંચાય છે બધા. કાંઈ સમજણ વગર, એવું કાંઈ સમજણ નહીં, લોલમાં લોલ કરે લોકો. લોકસંજ્ઞામાં તો શું હોય છે, જાજા હોય ત્યાં માણસો જાય, લોકસંજ્ઞામાં બીજું કંઈ બીજી જ ખબર હોય ને ક્યાં. હવે બેસે એટલે બધી જાતના બધા પડખાથી ખુલાસા થાય, મોટો ટંથ ફેરફાર થઈ ગયો, જબરદસ્ત રેડિકલ ચેન્જ આવ્યો. પછી શું કહે છે કે અહીં 15મી ગાથામાં તો એને મુખ્ય કરીને એને જૈન શાસન કુંદકુંદ આચાર્ય કહ્યું છે. કોણે કહ્યું છે? કુંદકુંદ આચાર્ય, એટલે ઓથેન્ટિક વાત થઈ ગઈ, નો આર્ગ્યુમેન્ટ, વાતો આધારભૂત થઈ ગઈ. પછી કુંદકુંદ આચાર્યનું નામ પડ્યું એટલે એની સામે દલીલ કરે તો એનું મગજ ફરી ગયું છે, સમજી લેવાનું, ખલાસ, એના દિમાગનું ઠેકાણું નથી. એટલું એમનું નામ, ગૌતમ સ્વામી પછી એનું નામ છે. શું કુંદકુંદાચાર્ય કહ્યું, ફિનિશ, વાત થઈ ગઈ, પૂરી થઈ ગઈ. શું આ મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું લક્ષ્ય કરું છું, ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે, એ વેદનની પર્યાય મુખ્ય જ છે. શું વેદનની પર્યાય મુખ્ય છે, દ્રવ્ય વેદનમાં આવતું નથી, દ્રવ્ય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે, એ વેદનની પર્યાય મારે મુખ્ય છે, તેને તું ગૌણ કરી નાખે નહીં ચાલે નાથ, એમ કે છે. પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય હો, એ તો તને દ્રવ્યનું લક્ષ્ય અને આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી, એ તો એક અપેક્ષિત મર્યાદિત વાત હતી, પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે હો. ભલે દ્રવ્યનો આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કર્યા, પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે, એ પરિણામ અસ્થિરૂપે વેદાય, તો ક્યાં તે ક્યાં જાય, અસ્થિરૂપે વેદાય છે, એ તો હયાતી ત્યાંથી પકડાય છે. મારું દ્રવ્ય છે એની મોજૂદગી, એનું એક્ઝિસ્ટન્સ વેદનથી પકડાય છે, વેદન વગેરે એક્ઝિસ્ટન્સ પકડાય નહીં, દ્રવ્યનું પણ એક્ઝિસ્ટન્સ ન પકડાય. તો દ્રવ્યની હયાતી ક્યાંથી તને પકડાય છે? કે વેદનથી પકડાય છે. આહા, આ તો આત્મા પુકાર કરે છે. ગુરુદેવની ભાષા તો શૈલી જુઓ. આહા, આ તો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું છે તેનું લક્ષ્ય કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે, એ વેદન મને મુખ્ય છે, એ વેદન મને મુખ્ય છે. અને જુઓ, પદાર્થ નિર્ણયમાં લક્ષ્ય જ થાય છે, મોક્ષ માર્ગ જ નથી પ્રગટતો. ત્યાં સ્વસંવેદન આવે છે ત્યારે મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, ત્યાં સુધી હજી સંસારમાં ઉભો છે. અને અમૃતચંદ્રાચાર્ય તો એમ કે છે 143ની ટીકામાં, તેથી શું નિર્ણય થઈ ગયો, તેથી શું અનુભવ બાકી છે તારો, અનુભવનું બીજ હજી નાશ તો વેદનથી થશે, સ્વસંવેદન આવ્યા વગર ભવની અનંતતા નહીં નાશ પામે, ત્યાં સુધી ઊભું છે બધું, એટલે હદ સુધી ઝીણું કાયતું છે શાસ્ત્રમાં. તો એ અનુભવી અનુભવ ને બિન અનુભવી બિન અનુભવ, એવી વાત છે. સમ્યક ત્યાંથી લાગુ પડે છે, ત્યાંથી સમ્યક લાગુ પડે છે. એટલે એમ કે છે કે જે જાતના વિભાવ સાથે ભાગલા પડે છે, ભિન્નતા પડે છે, તેવી જાતની સર્વથા ભિન્નતા અથવા ભાગલા પર્યાય સાથે તે જીવ નથી પાડતો. કોણ યથાર્થતામાં છે તે, તેના જ્ઞાનમાં તે પર્યાયને જાણે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે. પર્યાયને પર્યાયના સ્થાનમાં જાણે છે અને દ્રવ્યને અવલંબન લેવા માટે, આશ્રય કરવા માટે મુખ્ય કરે છે અને પર્યાયને ગૌણ કરે છે. પણ પર્યાય સર્વથા ભિન્ન છે એવી જાતનું ભેદ જ્ઞાન તેમાં આવતું નથી. ભલે શ્રદ્ધા એને વિષય ન કરતી હોય તો પણ જ્ઞાનમાં એ વાત બીજી રીતે છે. આમાં શું છે, ભલભલા ભૂલે એવી વાત ક્યાં છે કે શ્રદ્ધાનું કાર્ય અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે અને એ માત્ર ત્રિકાળી દ્રવ્યમાં જ અસ્તિત્વ ગ્રહણ કરે છે. પર્યાયમાં પર્યાય અસ્થિરૂપે હોવા છતાં શ્રદ્ધા એમાં અસ્તિત્વ ગ્રહણ નથી કરતી, એનો વિષય ત્યાં સમાપ્ત થઈ જાય છે. ત્રિકાળી દ્રવ્ય સામાન્યમાં શ્રદ્ધાનો વિષય સમાપ્ત થઈ જાય છે. હવે જ્ઞાન છે એ દ્રવ્ય પર્યાય સહિતનું પ્રમાણવાળો જે પદાર્થ છે એના અસ્તિત્વને સ્વીકારે છે. પર્યાયના અસ્તિત્વનું જ્ઞાન નિષેધ નથી કરતો, કેમ કે સ્વસંવેદન જ્ઞાનમાં આવે છે, જ્ઞાનમાં સ્વસંવેદન ઉત્પન્ન થાય છે. જો એના અસ્તિત્વનો સ્વીકાર ન કરે સાથે પર્યાયનો સાથે, તો પોતાના સ્વસંવેદનનો અસ્વીકાર થશે. બંનેની વાત જુદી જુદી છે અસ્તિત્વ ગ્રહણમાં. અને એ વિષય જ્યાં સુધી ક્લેરિટીમાં ન હોય, એની ક્લેરિટી ન હોય ત્યાં સુધી ક્યાં દ્રવ્ય અપેક્ષિત ચર્ચા ચાલે છે, ક્યાં પર્યાય અપેક્ષિત ચર્ચા ચાલે છે, ક્યાં શ્રદ્ધા અપેક્ષિત વાત આવી, ક્યાં જ્ઞાન અપેક્ષિત વાત આવી, એ ક્લેરિટી ન હોય એટલે ક્લિયર ન થાય, ને ક્લિયર ન થાય એટલે એક બીજામાં ગોટાળો થાય અને વાત ચોખ્ખી પોતાને ન સમજાય. સમજણમાં તો હજી ભૂલ રહી, હજી સમજણમાં ચોખ્ખું ન હોય તો પ્રયોગમાં આવે કેવી રીતે, પ્રયોગે ચડે કેવી રીતે. એટલે એ દ્રવગુણ પર્યાયની સમજણ પ્રયોગ પદ્ધતિ વિના કરવા જાય છે, એ મોટાભાગના મુમુક્ષુઓ ગોટાળામાં આવે છે, ક્લેરિટીમાં આવતા જ નથી. શું અમે એક શિબિરની અંદર વિદ્વત ગોષ્ઠી રાખી રાત્રે ઘાટકોપરની અંદર એક શિબિર કર્યું હતું 8 દિવસની સોનગઢ તરફથી. પછી બધા સોનગઢના જ વિદ્વાનો એની અંદર 7-8 જણા વક્તા તરીકે હતા. શું તો એક વખત એક પ્રયોગ કર્યો, હું વિદ્વાનોની ગોષ્ઠી રાખો, હું મૂકશો બધાને ખાલી સાંભળવાનું, તો વિદ્વાનો ચર્ચા કરે, એક પ્રશ્ન એક ઉઠાવવાનો કે દ્રવ્યની વ્યાખ્યા કરો. પછી તો બધા કહેવાય છે, બધા વિદ્વાન પણ બહુ પુઅર કન્ડિશનમાં છે, કે સત દ્રવ્ય લક્ષણમ એક જણાએ કીધું, તો બીજા કે ગુણ પરે વદ્રવ્યમ, બધા તત્વ સૂત્રના દ્રવ્યના, એવી ત્રણ અપેક્ષાના ત્રણ સૂત્રો નીકળ્યા. કોઈ કોઈ વાત કરે, કોઈ કોઈ વાત કરે, મારે વારો આવ્યો, હું હતો એ બિંદુ, એ બધાનું કોઓર્ડિનેશન કરીને મૂક્યું કે એ ત્રણેય સૂત્રો સાચા છે ને કયા કઈ કઈ અપેક્ષા એ સાચા છે. દ્રવ્યની વ્યાખ્યા જુદી જુદી રીતે આવે છે, કેવી રીતે એ બધું બરાબર છે, શું કોઓર્ડિનેશન કરીને મૂક્યું. પણ પછી ખ્યાલ આવી ગયો. પછી હું સોનગઢમાં વિદ્વાનોના ક્લાસ ખોલવાના શરૂ કર્યા, અમે કે ખાલી વિદ્વાનો જ બેસે, વિદ્વાનોના ક્લાસ શિબિર એવી રીતે શરૂ કરવું પડ્યું. બહુ પૂર કન્ડિશન છે. એનું કારણ શું છે, દ્રવગુણ પર્યાયના અભ્યાસ ચડે, પ્રેક્ટિકલ સાઈડ ન હોય ને તો એની કલ્પના થાય છે. આ તો સાયન્સ છે અને અરૂપી પદાર્થનું સાયન્સ છે. એટલે જે આ જે કૃપાળુદેવે જે લાઈન લીધી છે ને પ્રેક્ટિકલ સાઈડની, એને દ્રવગુણ પર્યાય શીખવા નહીં પડે, અનુભવ પદ્ધતિ એ દ્રવગુણ પર્યાયનું જ્ઞાન આવી જશે. અનુભવ પદ્ધતિ એ દ્રવગુણ પર્યાયનું ભાન આવી જશે. હવે કેવી રીતે આવે છે, જો હું તમને કે એક જીવ દુઃખી છે, એ તો પર્યાયમાં દુઃખી છે ને, એને ખબર નથી કે દ્રવ્ય શું પર્યાય શું, બરાબર, એને દુઃખ નથી જોઈતું, આ સંસારમાં બધે દુઃખ 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 દુઃખ, આખો દિવસ અંદરમાં આગ સળગે છે, આ જોઈએ તે જોઈએ, અપેક્ષાઓ ઈચ્છાઓ, એને પસંદ નથી, દુઃખ ન જોઈએ, દુઃખ ન જોઈએ. શું તો દુઃખ ન જોઈએ, એમાં વિભાવ ન જોઈએ, એમાં પીડ્યું છે. ઊંડાણમાં શું પીડ્યું છે એને ખબર નથી, પણ બધા વિભાવોમાં એને દુઃખ અનુભવાય છે, વિકલ્પોમાં દુઃખ અનુભવાય છે. તો એ વિભાવને વિકલ્પ ન જોઈએ આવ્યું કે ન આવ્યું. ચાલો, હવે એ જીવ એને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તું જ્ઞાન સ્વરૂપી આત્મા છો. એવું નવી વાત આવી એની સામે. સંસારમાં એ વાત ક્યાંય નથી. શરીરવાળો આત્મા, રાગવાળો આત્મા, એ જ બધા જાણે છે. રાગે તે જીવ, શરીરવાળો તે જીવ. આ સિવાય લોકો તો બીજું કંઈ જાણતા નથી. આપણે પણ નહોતા જાણતા એક દિવસ, ત્યારે એક નવી વાત સામે આવે. તું જ્ઞાન સ્વરૂપી છો, દેહાદી અને રાગાદી તારું સ્વરૂપ નથી. તો કહેનાર કંઈક વજનદાર માણસ છે, મહાપુરુષ છે, જ્ઞાની છે, એમ કંઈક ખ્યાલથી વાત કરે છે. તપાસીએ તો ખરા કે એની વાત બરાબર છે. તો કે હા, દેહ ચાલ્યો જાય છે, રાગ ચાલ્યો જાય છે, જ્ઞાન તો ઊભું રહે છે, જ્ઞાન રહી જાય છે. જ્ઞાન છે ને હું, મેં કેમ મારું ધ્યાન ન ગયું? હું જ્ઞાન સ્વરૂપી છું, હું જ્ઞાન સ્વરૂપી છું. જ્ઞાન સતત ઊભું રહે છે, જ્ઞાન સતત ઊભું, સાતત્યમાંથી ધ્રુવ પકડે છે. તો જેવો એને નિર્ણય થયો કે હું તો એક શાશ્વત ટકનાર ધ્રુવ સ્વભાવી છું, અનાદિ અનંત હું ટકનાર છું, તો એ કોનું જ્ઞાન થયું? દ્રવનું થયું કે કોનું થયું? દ્રવગુણ પર્યાય શીખવા ન જવું પડ્યું. પર્યાયનું તો વેદન હતું જ, અને પર્યાય ક્ષણે એક હતી, પર્યાય જાતી તે આવતી હતી, એ તો બધું તો અનુભવ બધું છે. અજાણ્યો શેનાથી હતો? ત્રિકાળીથી. જ્યાં એને આ રીતે સુખની શોધમાં એને શાશ્વતતાનો જ્યાં પત્તો લાગ્યો, ત્યાં દ્રવ્યનો પત્તો લાગી ગયો. દ્રવ્યનો પત્તો લાગ્યો એટલે પદાર્થ નિર્ણય થયો. પદાર્થ નિર્ણય થયો ત્યારે દ્રવગુણ પર્યાય ત્રણેયનો નિર્ણય એમાં આવી ગયો. પ્રેક્ટિકલ સાઈડથી યથાર્થ નિર્ણય થાય છે. અમારે એવું થયું છે કે આ કોઈ પદ્ધતિ શીખવામાં નહોતી આવે. દ્રવગુણ પર્યાયની પદ્ધતિ શીખવું, પ્રેક્ટિકલ સાઈડથી એવું પડ્યા, અંતરખોજમાં આવેલા તો પત્તો લાગી જાય, પત્તો લાગી ગયો તો થઈ ગયું. પછી દ્રવગુણ પર્યાય બધા બરાબર સમજાય છે, શાસ્ત્ર પદ્ધતિ સમજાય છે, પછી બધી બધી પદ્ધતિ સમજાય છે. નહીતર આનું